તારીખ 9-10-1998, શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 207, 208 અને 213 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સ્વયં પ્રવચન નંબર 735.
પત્રના મથાળે ઓમ શબ્દ અક્ષર લખેલો છે, ઓમ કરેલો છે. ઓમ એટલે આત્માનું સ્મરણ કર્યું છે. એવું જે પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ, અમે મથાળું છે એટલે અમારા પરમ સત્તા સ્વરૂપ એવું, પરમ હયાતી રૂપ એવું, શાશ્વત હયાતી રૂપ એવું જે અમારું પરમાત્મ તત્વ છે એનું અમે ધ્યાન કરીએ છીએ. ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનો દેહાભિમાન મટવું સંભવતું નથી. માટે અમે સનાતન ધર્મરૂપ પરમ સત્ય તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. જે સત્યનું ધ્યાન કરે છે તે સત્ય હોય છે. જી પણ એ ભાષા એમને વાપરી છે. ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય શું છે, એ યુક્તિ છે. આમાં અન્ય મતમાં એક યુક્તિ છે કે બધું જ કૃષ્ણાર્પણ કરવું, ખાલી બળતું ઘર નહીં. જે વસ્તુ આપણે નકામી હોય તો કાપી દો ભગવાનને, એમ નહીં કામ નહીં. પણ તેના ઉપર મોહ હોય એ પણ એ સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી. એટલે હું કરું, મેં કર્યું એવું જે અહંકાર છે એ મટે નહીં. ક્યાં યુક્તિ છે? અધ્યાત્મ દ્રષ્ટિએ આત્મા આત્મભાવમાં આવે ત્યારે દેહાભિમાન મટે, ત્યાં સુધી ન મટે. ને આત્મા આત્મભાવમાં આવે ત્યારે બધું સમર્પણ થઈ ગયું. સમર્પણ થઈ ગયું એટલે શું કે મોહ છૂટી ગયો. સમર્પણનું આપવું એમ નથી. જે પદાર્થ ઉપરનો મોહ છૂટે છે એનું સમર્પણ થયું. અથવા મોહ છૂટવાના પ્રયોગ માટે સમર્પણ કરવામાં પણ આવે. બે સાઈડથી એ પ્રયોગ છે. કોઈ જીવોને મોહ છૂટે છે તો જે તે પદાર્થ સમર્પિત કરી દે છે. કોઈ જીવ મોહ છોડવા માટે જે તે પદાર્થનું સમર્પણ કરે છે. પણ એમાં સમર્પણમાં જે કાંઈ લાભ છે એ મોહનો અભાવ થવાનો લાભ છે, એ મોહને મંદ કરવાનો લાભ છે. નુકસાન નથી. જે ચીજ સમર્પણ કરી દીધી એનું નુકસાન નથી. ચાલો આપણે હે પ્રશ્ન જ નથી. જે યથાર્થપણે સમર્પણ કરે છે એમાં પોતાનો લાભ જોવે છે. મને આટલો લાભ થયો, જેટલું મેં વધારે સમર્પણ કર્યું એટલો મને લાભ થયો. કેમ કે ચીટ તો મારી હતી ને, પછી મેં સમર્પણ કર્યું ક્યાં રહી છે? આ તો મને એવો ભાવ આવ્યો પોતાપણું મૂકવાનો એટલો મને લાભ થયો. પોતાપણું મૂકવાનો લાભ ભાવ આવ્યો અને પોતાપણું મૂકવાનો પ્રયોગ કરવાનું મને પાણી સાધન મળ્યું, એ પાણી મળ્યું. સાથે ચર્ચા થઈ હતી, અમારે તો બધી અનુકૂળતા છે. આર્થિક અનુકૂળતા છે, કૌટુંબિક અનુકૂળતા છે, અને બહુ જ સ્મૂથલી જીવન ચાલ્યું જાય છે. એટલે કામ કરવું છે પણ કોઈ પ્રતિકૂળતા છે નહીં, કરવું છું. પ્રતિકૂળતા ઊભી કરો, જેનાથી અનુકૂળતા માની છે એ તો મોહને લઈને માની છે. જેનાથી અનુકૂળતા માની છે એ છોડી દો, મૂકી દો એને. એક વાર પ્રયોગ કરો મૂકવાનો. દાખલા તરીકે માનો કે અમારી પાસે સંપત્તિ છે, સંપત્તિને લઈને વાંધો તો નથી કંઈ, કેમ કે સંપત્તિ છે એટલે વાંધો નથી, આધાર બુદ્ધિ તો છે, પણ પરિણામમાં કાંઈ એવું તીવ્રતા આવતી નથી, પરિણતિનો ખ્યાલ આવે નહીં. તો આમાં આપી જવો, એમાં છે તરત પરિણામ શું થશે એ તરત ખબર પડશે. આધાર બુદ્ધિ નો ખ્યાલ આવશે, કેવી રીતે આધાર બુદ્ધિ કામ કરશે તરત સમજાશે. પ્રયોગ કરવાની વાત છે. શું થઈ ગયા? ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન એટલે કર્તા બુદ્ધિ મટવી સંભવતી નથી. માટે દેહાભિમાન કયો, સ્વામિત્વ કયો, માટે અમે સનાતન ધર્મરૂપ પરમ સત્ય તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. અમે જે અમારું પરમ સ્વરૂપ છે એનું ધ્યાન કરવું એ જ સનાતન ધર્મ છે. સનાતન એટલે ત્રણેય કાળે ધર્મરૂપ છે. જે સત્યનું ધ્યાન કરે છે, જે આત્માનું ધ્યાન કરે છે તે આત્મા થાય છે, પરમાત્મા થાય છે. પરમાત્માનું ધ્યાન કરતાં કરતાં પરમાત્મા થઈ જાય છે. એમ અડધી વાત ભગવત શબ્દથી લીધી, પછી આત્મા ઉપર સત્યની વાત કરી કે અમે સત્યનું ધ્યાન કરીએ છીએ. ભગવતનું ધ્યાન નથી કરતા પણ સત્યનું ધ્યાન કરીએ છીએ. સત્તાનો ગુણ જેનામાં છે તે સત્ય, ચેતનાનો ગુણ જેનામાં છે તે ચૈતન્ય. એવી રીતે ચેતના ઉપરથી ચૈતન્ય અને સત્તા ઉપરથી સત્ય ગુણવાચક નામ છે. પછીનો પત્ર છે 308. ઓમ સત એ આત્મા છે, તે શાશ્વત છે. સત એટલે શાશ્વત છે. શ્રી સહજ સમાધિ, આત્માને સહજ શાંતિ એનું સ્મરણ કરેલું છે. અને નિર્વિકલ્પ ઉપયોગને પણ સહજ સમાધિ કહેવામાં આવે છે. અત્રે સમાધિ છે એટલે અમે આત્મશાંતિમાં છીએ. સ્મૃતિ રહે છે તથાપિ નિરુપાયતા વર્તે છે. સ્મૃતિ રહે છે એટલે સ્મરણ આવે છે, પણ એટલે સૌભાગભાઈનું સ્મરણ આવે છે પણ નિરુપાય છે. પ્રત્યક્ષ સમાગમમાં રહેવા માટે નિરુપાયતા વર્તે છે. અસંગ વૃત્તિ હોવાથી અણુમાત્ર ઉપાધિ સહન થઈ શકે તેવી દશા નથી, તોય સહન કરીએ છીએ. શું કહે છે? અમારી જે વિતરાગ દશા છે એમાં જરા પણ ઉપાધિ સહન કરી શકીએ એવી અમારી દશા નથી, તો પણ ઘણી દશા ઘણી ઉપાધિનું કાર્ય થાય છે અને અમારે સહન કરવું પડે છે, સહન કરીએ છીએ. કીડીને કોષનો ડામ, કોષ સમજતે એ ખડા ખોદને કે લીએ હતા ને લોહે કા ક્યાં બોલતે આપ લોગ કુછ ખડા ખોદતે ને જમીન મેં જમીન મેં ખડા ખોદતે ઇતના લંબા ટુકડા હોતા હે હા ઉસકો ગરમ કરે પર છીંટી કરો ભેંસા કો તો ઉસકો ગરમ કરકે સ્પર્શ કરાવે તો ઉસકા ડામ બોલતે ડામ કો ડામ બોલતે ક્યા બોલતે છીંટી કો કૈસે સહન હોયગા એમ બહુ કષાય વાળું પરિણમન હોય એની ઉપાધિ કરે જુદી વાત છે. હવે કષાય ભાવવાળાને ઉપાધિ કેવી રીતે સહન થાય એમને બહુ બોજો લાગે. મુમુક્ષુતામાં નાના મોટા કામનો બોજો લાગવા માંડે તો જ્ઞાન દશામાં તો કેટલો બધો બોજો લાગે એમ કે કુદરતે કોઈ એવી વિચિત્ર પરિસ્થિતિ હતી અસંગ વૃત્તિ હોવા છતાં પણ અનેક માણસોના સંગમાં પ્રવૃત્તિ કરવાનો પ્રકાર ચાલતો હતો અને એ સહન કરવું પડતું હતું. સત્સંગી પર્વતને નામે જેમનું નામ છે તેમને યથા યોગ્ય. પર્વત એટલે ડુંગર, ડુંગર એટલે પર્વત. સુભાગભાઈના મિત્ર હતા ને સત્સંગી, પર્વતને નામે જેમનું બીજું નામ છે તેમને યથાયોગ્ય, એટલે ડુંગરભાઈને યથાયોગ્ય. એવી પદ્ધતિ એમની જરા વ્યંગાત્મક છે. બંને જણા તમે એટલે બંને મિત્રો તમે વિચાર કરી વસ્તુને ફરી ફરી સમજો. હવે એમને અહીંથી દ્રવ્યાનુ યોગના જૈન દર્શન ઉપર લઈ જવાની તૈયારી કરે છે. બંને જણા વિચાર કરી વસ્તુને ફરી ફરી સમજો. મનથી કરેલો નિશ્ચય સાક્ષાત નિશ્ચય માનશો નહીં. જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. પછી જેમ ભાવી શું કહે છે કે તમે અત્યારે મનથી કોઈ નિશ્ચય કરી બેઠા હોય કે અમે આટલું સમજીએ છીએ, અમારી આ માન્યતા છે, અમારું ફલાણું, એ કોઈ સાક્ષાત નિશ્ચય એટલે સત્ય નિશ્ચય છે એમ નહીં માનતા. જ્ઞાનીની સાથે મેળ ખાતો હોય અથવા જ્ઞાની સંમત કરતા હોય તો એ નિશ્ચય ખરો નિશ્ચય છે, સત્ય નિશ્ચય છે અને એ પ્રમાણે પ્રવર્તવામાં કલ્યાણ છે. છતાંય તમને વાત ગળે ન ઉતરે તો જેવું તમારું ભવિષ્ય, જેવું તમારું હોનહાર, એનો ટોન એવો છે એની અંદર કે જ્ઞાની પોતાની વાત કોઈના ઉપર પરાણે લાદતા નથી, થોપતા નથી. કે તમે કેમ આમ માનતા નથી, સત્ય આ છે છતાં કેમ માનતા નથી, એવો આગ્રહ જ્ઞાનીને હોતો નથી. સુધાને વિશે અમને સંદેહ નથી. સુધા એટલે અમૃત, આત્મામાં જે શાંતિ છે, આનંદ છે, એને અમૃતની ઉપમા આપવામાં આવે છે. કેમ કે એ જીવનું શાશ્વત જીવન છે. એની સામે આનંદને શાંતિને મારે એને ઝેર કહેવામાં આવે છે, જે આકુલતારૂપ છે, દુઃખરૂપ છે. સુધાને વિશે અમને સંદેહ નથી. તમે તેનું સ્વરૂપ સમજો અને ત્યારે જ ફળ છે. આગળ પછી વાત કરવાના છે, સુધારસને નામે વાત કરવાના છે, જે બીજ જ્ઞાન છે, અસ્તિત્વ ગ્રહણ છે, પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ છે, એને સુધારસની ઉપમા આપે છે.
એટલે એવી કોઈ ચર્ચા ચાલી છે એ લોકોને સુધારસને બીજ જ્ઞાનની ચર્ચા સૌભાગભાઈના અને ડુંગરભાઈના વખતથી સાયલામાં બહુ ચાલી છે. તે હમણાં સુધી આ લાલકચંદભાઈ ઘણું ચલાવ્યું છે. એ એમના પરિચિત હતા, એ પણ સૌભાગભાઈના પરિચિતના પરિચિતના પરિચિત હતા એવી રીતે હતું. એ વિશે ત્યાં વધારે ચર્ચાનો છે અને ત્યારે જ ફળ છે. એટલે એનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ સમજાય તો એનું ફળ છે, બાકી ઓકસંગના એની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી એમ કહેવું છે. ત્રણસો ને આઠમો પત્ર થયો, 309મો, 307મો પત્ર આણંદથી લીધો છે માક્ષર સુદબીજમાં, ત્યાર પછી મુંબઈ આવી ગયા છે, માક્ષર સુદબીમાં જ મુંબઈ આવી ગયા છે. એ પહેલાં મવાણિયા હતા, આ વખતે મવાણિયામાં ઠીક ઠીક રોકાણ મોરબી થઈને આવેલા છે. કારતક મહિનામાં મવાણિયા હતા. પછી એક પદ ટાંક્યું છે, અનુક્રમે સંયમ સ્પર્શતો જી પાયમો ક્ષાયક ભાવરે સંયમ શ્રેણી ફૂલડે જી પૂજુ પદ નિષ્પાવરે. અનુક્રમે સંયમ સ્પર્શતો જી, સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી, આત્મજ્ઞાન થયા પછી ઉપર ઉપરના ગુણસ્થાન સંયમના છે. પાંચમું ગુણસ્થાન દેશ સંયમનું છે, છઠ્ઠું ગુણસ્થાન સર્વ સંયમનું છે. અનુક્રમે એ રીતે સંયમના ગુણસ્થાનને સ્પર્શતો સ્પર્શતો પછી ક્ષાયિક શ્રેણી ચડે છે કેવળ જ્ઞાન લેવા માટે, ત્યારે ક્ષાયિક ભાવ એને કહેવામાં આવે છે. ક્ષાયિક પુરુષાર્થથી આગળ વધે છે, સંયમ શ્રેણી ફૂરડે જી, અને એ સંયમની જ બધી શ્રેણી છે, પરમાર્થ સંયમ છે. આત્મા સ્વરૂપમાં લીન થાય એ પરમાર્થ સંયમ છે. બાહ્ય પ્રવૃત્તિમાં મન વચન કાયાની પ્રવૃત્તિ સંયમિત થઈ જાય એને વ્યવહાર સંયમ કહે છે. એ જ સંયમ શ્રેણી રૂપી ફૂલથી હું જે પવિત્ર છે પદ એને પૂજું છું, પૂજું પદ નિષ્પાવે, નિષ્પાવ એટલે પવિત્ર, પવિત્ર એવા પદને હું સંયમરૂપી મારા પરિણામોના ફૂલથી હું પૂજું છું. એટલે પોતાનું જે નિર્વિકાર પરમાત્મ પદ છે એને હું સંયમરૂપી ફૂલોથી એની હું પૂજા કરું છું. આત્માની અભેદ ચિંતના રૂપ સંયમના એક પછી એક કર્મને અનુભવીને શારીરિક ભાવ પામેલો એવો જે સિદ્ધાર્થનો પુત્ર, તેના નિર્મળ ચરણ કમળને સંયમ શ્રેણી રૂપ ફૂલથી પૂજું છું. મહાવીર ભગવાનના પિતાશ્રીનું નામ સિદ્ધાર્થ હતું, માતાનું નામ ત્રિશલા દેવી હતું. ભગવાનનું નામ લેવાના બદલે સિદ્ધાર્થના પુત્ર કયા છે. શું કહે છે કે સંયમના એક પછી એક ક્રમને અનુભવીને એટલે શુદ્ધ પરિણમનમાં આગળ વધીને શાયદ ભાવને પામેલો કોણ? ભગવાન મહાવીરનો જીવ. એટલે આ જે ઉપરની જે કડી છે એ ભગવાન મહાવીરના સ્તવનની કોઈ કડી હોવી જોઈએ, એટલે એમને સંબોધીને એ વાત છે કે અનુક્રમે સંયમ સ્પર્શતો જી પાયમો ક્ષાયક ભાવ રે સંયમ શ્રેણી ફૂરડે જી પૂજો પદનિષ્ભાવ રે. એ મહાવીર ભગવાનની સ્તુતિ હોવી જોઈએ. એટલે ભગવાન મહાવીર છે એ સંયમમાં આગળ વધીને ક્ષાયિક ભાવ પામેલા એવા એ ભગવાનને ના ચરણ કમળને, પદ એટલે ચરણ કમળને સંયમ શરીર ઉપરથી પૂજું છું. હું પણ સંયમમાં આરૂઢ થઈને પૂજું છું, બહારના જળફૂલથી નહીં, પણ મારા જે સંયમના પવિત્ર પરિણામો છે એનાથી હું એમની પૂજા કરું છું. ભગવાનની પૂજા હું શેનાથી કરું છું? મારા પવિત્ર ભાવોથી કરું છું એમ કે છે. પવિત્ર પરિણામ એટલે પવિત્ર ભાવો. ભગવાનની પૂજા હું ફૂલથી કરું છું એમ નહીં, કે બીજી કોઈ ચીજથી કરું છું એમ નહીં. તરફ છે ને ચોખાને, ચંદનને, ફૂલને, ફૂલને, ફળને બધું ચડાવે છે, ધૂપને. તો હું પૂજા કરું છું મારા સંયમના પરિણામો, પવિત્ર પરિણામોથી હું એમની પૂજા કરું છું. એમના ચરણકમળની પૂજા એવી રીતે હું કરું છું એમ કે છે. અનુસરણ કરીને નાનીના ની આજ્ઞામાં, એમની આજ્ઞા અનુસાર જ્ઞાનીના માર્ગે ચાલીને ઉપરના વચનો અતિશય ગંભીર છે. ઉપર જે બધા જે લખ્યા છે વચનો, અર્થ કર્યો છે એ ગંભીર છે, એટલે કે એને આત્મામાં, અધ્યાત્મમાં ના અર્થમાં લેવા યોગ્ય છે. લિખિત યથાર્થ બોધ સ્વરૂપના યથાર્થ પોતાને માટે લખ્યું બોધ સ્વરૂપ, એમનું પરિણામ જ એવું હતું. એમણે સુભાગભાઈને બહુભાગ તમે આમ કરો ને તમે આમ કરો એવો ઉપદેશ આપવાને બદલે, જુઓ અમે આમ કરીએ છીએ, જુઓ અમે આમ કરીએ છીએ, જુઓ અમે આમ કરીએ છીએ, એવી રીતે પોતાના પરિણામથી બોધ પમાડ્યા છે. પોતાનો અનુભવ કહેતા જાય છે, પોતાનો પરિણામ કહેતા જાય છે, અને સુભાગભાઈને બોધ એ રીતે આપતા જાય છે. એટલે સૌભાગભાઈ પણ એમના પત્રોમાં આપણે વાંચ્યું, કૃપાળુદેવને બોધ સ્વરૂપ કહેતા હતા કે તમે જ અમારા બોધ સ્વરૂપ છો, તમને જોઈને અમને અમે બોધ પામીએ છીએ. તમારા સંગથી, તમારા પરિણમનથી, તમારા પરિચયથી અમારો આત્મબોધ પામે છે, માટે તમે બોધ સ્વરૂપ છો. અને એ રીતે જ્ઞાની પુરુષનું જીવન છે એ બોધ સ્વરૂપ હોય છે. બધું કહેવાની જરૂર હોતી નથી, અથવા બધું કહેવાની જરૂર પડવી નહીં જોઈએ. જેને કંઈ ગ્રહણ કરવું છે જ્ઞાનીના પરિણામમાંથી, જ્ઞાનીના જીવનમાંથી, એને બધું કહેવાની જરૂર પડવી ન જોઈએ. એન્ટવર્પમાં ચર્ચા ચાલી હતી, કૃપાળુદેવ કે દિગંબરમાં માનતા હતા કે શ્વેતાંબરમાં માનતા હતા, કેમ નક્કી કરવું? અને એ બ્રહ્મજી અનુયાયી વર્ગમાં ચાલુ છે. બહુ ભાગ કોઈ એ વિષય સ્પષ્ટપણે સમજી શકતા નથી. પછી સ્પષ્ટીકરણ એમ ત્યાં આપ્યું હતું કે મુમુક્ષુઓને કૃપાળુદેવ મત મતાંતરના વિષયમાં પાડવા માંગતા નહોતા. અને એમ પાડવામાં મુમુક્ષુને લાભ કરતા નુકસાન થવાની સંભાવના ઘણી છે. જોકે દરેક વાતના ગુણદોષ જુદા જુદા હોય છે. કોઈ જ્ઞાને સ્પષ્ટ કહી દે, કોઈ બિલકુલ સ્પષ્ટ ન કહે. બંનેના ગુણ પણ છે, સરળતાથી ગ્રહણ કરવામાં આવે તો અને અસરળતાથી ગણવામાં આવે તો બંને વાતમાંથી દોષ પણ ઉત્પન્ન થાય એવું છે. એમ કે કૃપાળુદેવે સ્પષ્ટીકરણ ન કર્યું તો એનો ગુણ એ છે કે મતમતાંતરમાંથી જીવો બચે. એટલે એમના પરિચયમાં આવેલા જીવોને મતમતાંતરથી એમણે બચાવ્યા. ગુરુદેવે બહુ સ્પષ્ટ કર્યું કે દિગંબર જ સત્ય છે, બાકી કોઈ સત્ય નથી. તો ઘણા પોતાના સંપ્રદાયને છોડીને દિગંબર મતમાં આવ્યા, પણ સંપ્રદાય બુદ્ધિ થઈ થવાથી બીજા જ્ઞાનીઓને સ્વીકારવામાં એને તકલીફ પડી. કૃપાળુદેવમાં વાંધો દેખાય છે, કેટલાક સંકુચિત આવી જવાથી કૃપાળુદેવમાં વાંધો દેખાય છે. અને મૂળ દિગંબરો તો ગુરુદેવ સ્થાનકવાસીમાં પામ્યા એ વાત આજે પણ સ્વીકારી ન શકે. બેનશ્રી સ્થાનકવાસીમાં હતા, એમણે તો જાહેર પરિવર્તન કર્યું જ નથી, એમ કે મુક્તિ બાંધી જ નહોતી, પહેલેથી બાંધી નહોતી. અને ગુરુદેવ પરિવર્તન કર્યા પહેલા એમને આત્મજ્ઞાનમાં નિમિત્ત પીડ્યા છે. ગુરુદેવનું જાહેર પરિવર્તન 1991 સાલમાં થયું અને બેનશ્રીને સમ્યક દર્શન 1989માં થયું, 2 વર્ષ પહેલા થયું. એ લોકો તો એમ જ માને કે જાહેર પરિવર્તન દિગંબર થયા પછી સમ્યક દર્શન થાય, સ્વતંબર હોય ત્યાં સુધી થાય જ નહીં. તો પછી બેનશ્રીને ક્યાંથી થવાનો સવાલ ઊભો થયો? એમને જ ન થાય તો પછી એમ નથી બેનશ્રીને થાય, એ વાત ક્યાંથી આવી? બે વાત ખોટી ઠરે. એ રીતે મતમતાંતરમાં પડેલાને તકલીફ ઊભી થાય. સરળતાથી લઈએ તો સીધું પડે, અસરળતાથી લઈએ તો ઉલટું પડે, એવી વાત છે. એન્ટવર્પમાં પછી સાંભળવા વાળા બધા સ્વતંબર હતા, જુઓ બધી વાત કહેવાની જરૂર પડે એવું નહીં હોવું જોઈએ. કૃપાળુદેવનું જીવન જુઓ તમે, એ પોતે જ બોધ સ્વરૂપ હતા કે નહીં? તો કે હા, એ તો બધા કૃપાળુદેવ તો બોધ સ્વરૂપ જ હતા, એમાં કોઈને વાંધો નથી. જો એ પોતે બોધ સ્વરૂપ હતા તો એમનું જીવન જે બોધ સ્વરૂપ હતું એ જુઓ. કે તાંબા કાંઠા ઉપર એમને પેઢી હતી, અત્યારે એ બિલ્ડિંગનું નામ ભગવાન ભવન છે, ભગવાન છગનનું બિલ્ડિંગ છે એમના સુતરિયાનું, ભાવનગરવાળાનું. એમાં પહેલે માળે બેસતા હતા, પહેલે માળે કે બીજા માળે એમની ગ્રુપમાં ગાડી હતી, પેઢી હતી, બતાવી હતી મને, લઈ ગયા હતા એકવાર. ત્યાંથી બીજા ભોયવાડાની અંદર નેમિનાથ ભગવાનનું દિગંબર જૈન મંદિર છે ત્યાં દર્શન કરવા જતા હતા. હજુ ત્યાંથી દાદરો ઉતરી અને એમને બીજા ભોયવાડામાં જવું હોય તો ગુલાલવાડીમાં થઈને જવું પડે, ગુલાલવાડીના નાકેથી દાખલ થવું પડે બીજા ભોયવાડામાં જવા માટે. તો ગુલાલવાડીને આનેકોરના નાકે ગોડીજી પાર્શનાથનું સ્વતંબર મોટું મંદિર છે, બહુ મોટું મંદિર છે, દેરાસર છે. એ એમને રસ્તામાં આવે ગુલાલવાડીના બાજુના નાકે પાયધુનીમાં, પાયધુની ઉપર આ પેઢી પાયધુનીમાં જ એરિયા ગણાય ને, આ પાયધુનીમાં જ છે, એમની પેઢી પાયધુનીમાં જ ગણાય અને આ મંદિર પાયધુની એરિયામાં જ ગણાય. અને ઓલું તો ગુલાલવાડીમાં થઈને બીજા ભોયવાડામાં અંદર જવું પડે, એ ચાલીને ત્યાં સુધી જતા હતા. એ વાત તો આ ગ્રંથમાં સ્પષ્ટ છે, સ્પષ્ટ લખેલી છે એ વાત. તો એમનું જીવન શું હતું કે વચ્ચે સ્વતંબર દેરાસર આવતું હતું છતાં એ દિગંબર મંદિરમાં દર્શન કેમ કરવા જતા હતા? એ એમનો અભિપ્રાય નથી બતાવતો, એમનું પરિણામ નથી બતાવતું. બીજું, અપૂર્વ અવસર એમણે ગાયું એમાં પોતાની ભાવના ભાવે કે હું મુનિ થાવ તો કેવો થાવ, મારી મુનિ દશા કેવી હો, કે લગ્ન ભાવ, મુંડ ભાવ, સહ સ્નાનતા, અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ 28 મૂળ ગુણના નામ લીધા છે. એ પણ એમનો અભિપ્રાય સ્પર્શે છે. પછી એક 764 નંબરનો પત્ર વંચાયો, ત્રણ આધાર આપ્યા હતા છે ને, કેસેટ ઉતરી છે ને ત્યાં ગઈ છે. કુદરતી પ્રશ્ન કરવાના, આપણે તો કોઈ મતમતાંતરનો પ્રશ્ન કાઢ્યો નહોતો, એટલે પહેલાં એમ કીધું કે આ મતમતાંતરમાં પડવા માટેની આ ચર્ચા નથી, એ પ્રકારની ચર્ચા આપણે કરતા પણ નથી. પછી બધા ખુલાસા કર્યા છે. નિગ્રંથ સર્વજ્ઞ દેવ, નિગ્રંથ ગુરુ, દયા મુખ્ય ધર્મ, આ શુદ્ધાત્મ દ્રષ્ટિ થવાના અવલંબન છે. સર્વજ્ઞ અનુભવેલો એવો શુદ્ધાત્મ પ્રાપ્તિનો ઉપાય સ્ત્રી ગુરુ વડે જાણી તેનું રહસ્ય ધ્યાનમાં લઈને આત્મ પ્રાપ્તિ કરો. પછી યથાજાત લિંગ સર્વવિરતિ ધર્મ. સર્વવિરતિ એટલે સર્વત્યાગ. મુનિ દશામાં જે સર્વત્યાગ હોય છે એનું ચિહ્ન શું? કે યથા જાત લિંગ, યથા એટલે જેમ, જાત એટલે જન્મ થયો, એવો એનો જેવો એવો જેનો દેખાવ થયો, દેખાવો હોય તે. તો કોઈ પણ મનુષ્ય જન્મે છે એ નિર્વસ્ત્ર અવસ્થામાં જન્મે છે, દિગંબર અવસ્થામાં જન્મે છે. કોઈ વસ્ત્ર પહેરીને જન્મા હોય એવું તો કંઈ બનતું નથી. એટલે નગ્ન શબ્દને અહીંયા યથાજાત લિંગ એ પ્રવચન સારમાં અમૃતચંદ્રાચાર્યને કુંદકુંદાચાર્યએ શબ્દ વાપર્યો છે લગ્નપણા માટે. એ જ શબ્દ એમણે સર્વવિરતિરૂપ ધર્મ માટે, એટલે મુનિદશાના ધર્મ માટે યથાજાત લિંગરૂપ ચિહ્ન બતાવ્યું છે. તો અહીંયા પણ એમણે એ જ વાત કરી છે. તો એ શું બતાવે છે? પણ જુદી જુદી જગ્યાએથી કોઓર્ડિનેશન કરવું, મેળ કરવું, એ આપણું કામ છે. સંશોધક કરવું, એ રિસર્ચ આપણે કરવું પડે કે ક્યાં શું લખ્યું છે, ક્યાં શું વાત કરી છે, ક્યાં કેવી રીતે વાત આવી છે, ક્યાં કેવી રીતે વાત આવી છે, એ બધાનું મેળ કરતા આવડવું જોઈએ આપણને. જો મેળ કરતા ન આવડે તો કોઈ દિવસ આત્મકલ્યાણ થાય નહીં. પછી આવશે જે સૌભાગભાઈને કરશે, આત્મા એક છે અનેક છે એનો વિચાર અવશ્ય કરવો જોઈએ, એનો અવશ્ય વિચાર કરવા યોગ્ય છે, કર્તવ્ય છે આત્માર્થીને, એ પછી આવશે. પણ એ આમાંની દશા પાકે ત્યારે, એની સમજણ પાકે ત્યારે, અધવતથી કહે તો નુકસાન થાય ને. સીધી વાત તો એ છે. કરપાત્રમાં ભિક્ષા માગનારને અમે વંદન કરીએ છીએ, તો કરપાત્ર તો દિગંબર સિવાય ક્યાંય છે એ વાત એમણે સ્વીકારી છે. હા, પછી એ લીધું તો એ આધાર આપ્યો હતો, ચોથો આધાર, કે સંસ્કૃતની અંદર 20 આગમના નામ આપ્યા છે, એમાં એક હરિભદ્રાચાર્યનું શ્વેતાંબર આગમ છે, બાકી બધા 19 દિગંબર આગમ છે, અને એ પણ હરિભદ્રાચાર્ય છે. એમનો અભિપ્રાય બહુભાગ દિગંબરોને મળતો છે. એ પોતે મૂળ બ્રાહ્મણ હતા. યોગ દ્રષ્ટિ સમુચ્ચય આપણે વાંચ્યું ને હમણાં વાંચ્યું, એમનો ઇતિહાસ જોયો તો એ પોતે બ્રાહ્મણ હતા. પછી કોઈ શ્વેતાંબર સાધુ કે સાધ્વીના પરિચયમાં આવ્યા પછી એમણે શ્વેતાંબરમાં દીક્ષા લીધી, પણ એમણે દિગંબર સાહિત્ય ઘણું વાંચેલું અને અભિપ્રાયમાં એ બધું એમને ઘણું રૂચેલું. પછી આખો ઇતિહાસ મળતો નથી, પણ યોગ્યતાની દ્રષ્ટિએ ઘણી સારી યોગ્યતા, અને ગ્રંથની અંદર પણ બહુ સારો વિષય ચાલ્યો છે, એટલે કૃપાળુ દેવે મુમુક્ષુના ઉપકાર અર્થે વાત લીધી છે. જેમ મુમુક્ષુના ઉપકાર અર્થે યોગ વાસિષ્ઠની વાત કરી, એમણે સુંદરદાસના ગ્રંથની વાત કરી, એવી રીતે કબીરના કાવ્યો વાંચવાની વાત કરી છે, એટલે જે માર્ગાનુસારી હોય એને એની પણ વાત કરી છે. એવી રીતે ગણીને આનંદઘનજીના પદો લીધા છે. એના ઉપર તો પોતે વિવેચન કર્યું છે 751-52-53માં, શું બહુ સારું વિવેચન કર્યું છે. માર્ગાનુસારીને એમણે બહુ સારી રીતે રિસ્પોન્સ આપ્યો છે. એ મુમુક્ષુના હિતાર્થે કર્યું છે બધું. ગુરુદેવ મંડલે હતા, હા, કુંદકુંદાચાર્ય નો ઉપકાર માન્યો છે. આત્મ સ્વરૂપના સ્વરૂપ અનુસંધાન માટે કુંદકુંદાચાર્ય નો ઉપકાર માન્યો છે. એને કુંદકુંદ આદિ આચાર્યો એમ કરીને દિગંબર આચાર્યોની પરંપરા લઈ લીધી છે. એમ ઘણા જગ્યાએથી નીકળે છે એમનો અભિપ્રાય, બહુ સ્પષ્ટ નીકળે છે. પત્ર નું મથાળું સરસ છે. જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ, શું કે છે, બહુ સારી વાત લખે છે. એમ વાત તો પોતાથી લીધી છે પણ બધાને લાગુ પડે એવી રીતે કે જો જ્ઞાનીના આત્માનું અવલોકન કરવામાં આવે તો એ જ્ઞાની થઈ જાય એમ કેવું છે. અને અમે તો થઈએ છીએ એમ કે છે, જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને જ્ઞાની થઈએ છીએ. કોઈ પણ જીવ જ્ઞાનીની જ્ઞાન પરિણતિને અવલોકે નિયમથી જ્ઞાની થાય. જ્ઞાની થાય એટલે નિયમથી એનો મોક્ષ થાય. એક પત્રમાં આવશે કે નિર્વાણ પદનો અધિકારી છે. એક વખત પણ જો જ્ઞાનીની અંતર પરિણતિની ઓળખાણ થઈને નિર્વાણ પદનો અધિકારી થાય છે. કેમ કે એ પરિણતિમાં સ્વભાવ પ્રગટ છે, એટલે એ અવલોકનમાં સ્વભાવનું દર્શન છે. સ્વભાવનું દર્શન કયો કે બીજા શબ્દોમાં એને પરમાત્માનું દર્શન કયો, કેમ કે જ્ઞાનીમાં પરમેશ્વર બુદ્ધિ પછી થાય છે, ત્યારથી થાય છે. એટલે એ જ્ઞાની થાય થાયને થાય છે, એટલા માટે એમણે એ વાત કરી છે કે જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ એટલે અત્યારે પણ અમે એમને જે કોઈ જ્ઞાની ગયા ભાવમાં જ મળેલા છે એમનું પરિણામ જોયું છે અને આજે વિઝ્યુઅલાઇઝ કરે છે, અવલોકન કરવામાં, નિધિ ધ્યાસન જેને કહેવામાં આવે છે, વિઝ્યુઅલાઇઝેશન કહેવામાં આવે છે, એ વિઝ્યુઅલાઇઝ કરે, જોવે છે, અવલોકન કરે છે. અને જે અવલોકન કરે છે ત્યારે એમનો આત્મભાવ આવિર્ભાવ પામે છે. કેમ કે એ પરિણમન વેદન સ્વરૂપ છે, સ્વસંવેદન સ્વરૂપ છે. વેદનનો નિયમ એવો છે કે કોઈ પણ જીવ બીજા જીવનો બીજા કોઈ પણ જીવનો વેદન પ્રધાન પરિણમન જોવે એટલે એને વેદન આવ્યા વગર રહે નહીં. પાડોશીના ઘરે મૃત્યુ થાય અને છાતીપાટ રોતા હોય તો ભલે કાંઈ પણ ન હોય તો પણ જોનારને આંખમાં બે ટીપા આવી જવાના, અને દુઃખ માતું નથી. વેદન એ રસ્તામાં કૂતરું ગલુડિયું ચીસું નાખતું હોય, કોઈ એક્સિડન્ટ કરીને પીલી નાખ્યું હોય તો જો એને દયા આવ્યા વગર રહીએ નહીં, એની ચીસો સાંભળીને દયા આવ્યા વિના, અરે એની દયા શું છે, વેદન છે તમારું, એનું વેદન જોઈને તમને વેદન આવે. આ તો વિભાવ અને વિકારી વેદન છે, વિભાવિક વેદન છે. તો જે સ્વસંવેદન છે જ્ઞાનીનું એ જોઈને જોનારને વેદન આવે, આવે ને આવે, જે આવવાનું નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એવો જ કોઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આજે એક વિચાર આવ્યો કે બે દ્રવ્યો તદ્દન ભિન્ન હોવા છતાં, બે જીવો સાવ જુદા છે, દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી, અને એ સિદ્ધાંત ઉપર તો વિતરાગતાનું ચણતર છે. દ્રવ્યોની ભિન્નતા ઉપર તો અંતર્લીનતા આવે છે, છતાં પણ પ્રથમ પ્રયોગ એવો બને છે કે જ્ઞાનીના સ્વસંવેદન ઉપરથી જ બીજાને જ્ઞાન થાય છે. જે પ્રકારે કોઈ પાત્ર જીવ જ્ઞાનીનું સ્વસંવેદન જોવે છે, તે પ્રકારે તેને સ્વરૂપ જ્ઞાન ઉપજે છે. બીજા કોઈ પ્રકારે સ્વરૂપ જ્ઞાન ઉપજવાનો અવકાશ નથી, પરિસ્થિતિ નથી, કોઈ સંભવિતતા નથી, કોઈ શક્યતા નથી. બે દ્રવ્યોની ભિન્નતા હોવા છતાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ વિના મોક્ષ માર્ગની કોઈને શરૂઆત થતી નથી. આ એક કોઈ જગતની એવી ઘટના ઘટે છે, જગતમાં કોઈ એવી ઘટના ઘટે છે કે અહીંથી મોક્ષ માર્ગની પરંપરા ચાલુ રહે છે. દીવાથી દીવો પ્રગટતો જાય, દીવાથી દીવો પ્રગટતો જાય, દીવાથી દીવો પ્રગટતો જાય, અને મોક્ષ માર્ગનો પ્રકાશ જગતમાં પથરાતો રહે. અને પછી બેહદ ભક્તિ આવે છે ત્યારે એની વાણીને પૂજે છે, એના આસનને પૂજે છે, એની ચરણરજને પૂજે છે, પછી બધું ઊભું થાય છે. એ બેહદ ભક્તિમાંથી ઊભું થાય છે. તે ગુરુ ચરણ જ્યાં ધરે જગમે તીરથ જે, તે રજ મમ મસ્તક ચઢો ભૂદર માગે. ચરણરજ ચડાવે છે ત્યાં, તો જળ છે, પૂજબળ છે, રજ છે એ તો જળ છે, એની પૂજા એને માથે ચડાવવું તો કે હા, કેમ નિમિત્ત નૈમિત્તિક સંબંધ ભેજો છે ત્યાંથી. એટલે એ નિમિત્ત નૈમિત્તિક સંબંધનું આટલું બધું મહત્વ છે, એ ગુપ્ત રહસ્ય રહ્યું છે હંમેશા. આ એક રહસ્યભૂત વિષય રહી ગયો છે જગતમાં, અને અધ્યાત્મ શાસ્ત્રો વાંચીને કોઈ ભૂલ કરે છે તો આ જગ્યાએ કરે છે. આ રહસ્ય સમજાય તેથી એનો નિવેડો આવે ત્યાં સુધીનો આવે, ભલે ને ગમે એટલા અધ્યાત્મ શાસ્ત્રો વાંચે.